दुख हरणी माकूड़ देवी, करणी करने सहाय, जाहर जगमा मा तू जोगणी, माड़ी परगट पिछड़िया, जहर जगमा जगदम्बा तू जोगनी, माड़ी परगट पिछड़िया।
भारतवर्षमां घणा भक्तोए जन्म लीधो, घणा संतोए जन्म लीधो, एटले तो भारतनी धरती ए संतो ने भक्तोनी धरती छे। आपणे घणीवार सांभळ्युं छे, घणीवार बोल्या पण छे कि भगवाने भक्तोना घणा काम कर्या छे। आपणे जे वात करवी छे ए तो गरवा गिरनारनी गोदमां आवेलुं પંખીના માળા જેવડું, અને કહેવાય છે કે રૂપ રૂપના આભરણ જેવું રળિયામણું જૂનાણું જૂનાગઢ શહેર, એના એક ભક્ત નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની વાત કરવી છે।
મેતે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધરી, મેતે લીધી તપેલી हाथ रे, धरणी धरनू ज्ञान धरी, मुख गोविंद गोविंद गोपाल बोल, धरणी धरनू ज्ञान धरी, मुख गोविंद गोविंद गोपाल बोल, धरणी धरनू ज्ञान धरी। हाथ जो धरणी धरनू ध्यान धरी, धरणी धरनू ध्यान धरी।
ભારતવર્ષમાં સોરઠ દેશ તો ભક્તોનો પ્રદેશ છે, કયા જેની કુંભડી અને પડછંદ જેના પ્રાણ, સુરા ભક્તો નિપજાવતી અમારી હોરઠ રતનની ખાણ। ભક્ત નરસિંહ મહેતાના જીવનના પ્રસંગોને જો આપણે લઈએ તો ભક્તોમાં ભગવાને નરસિંહ મહેતાના જેટલા કામ કર્યા છે ને, એટલા કોઈ ભક્તોના કામ નથી કર્યા। અને ભગવાને તો ભક્તોના દોડી દોડીને કામ કર્યા છે, ભક્તોના હૃદયમાં ભગવાન વસે છે। દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભગવાન સર્વત્ર છે, વાત સાચી, એમાં કોઈ જાગીરદાર હોય કોઈ રાજા હોય તો એ તમામ મિલકતમાં આટા મારતો હોય, વાડીએ જાય ખેતર જાય બગીચામાં જાય, પણ એના દિવાનખાનામાં વધારે રહેતો હોય। એમ ભક્તનું હૃદય છે એ ભગવાનનું દિવાનખાનું છે। સુદામો નરસિંહો તુકારામ આ બધાના જીવનના ભગવાને ઘણા કામ કર્યા છે, પણ આપણે જે વાત કરવી છે તો નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની વાત કરવાની છે। નાનપણમાં જ માવતર મરી ગયા, મોટા ભાઈ વણસીધર અને એની ઓથમાં પોતે બાળપણ વિતાવ્યું, નાનપણથી જ મન તો ઈશ્વરમાં હતું, સાધુ સંતો ભક્તોની સેવા કરવી એ નરસિંહાનું મૂળ કામ હતું। કારણ કે ગત જન્મના સંસ્કાર છે, અંગાર જલતો તો માત્ર ફૂક લાગવાની જરૂર હતી, અને ફૂકે ભાઈ કેવી લાગી, મોટા ભાઈએ ઘોડા સાચવવાનું કામ સોંપ્યું. એમાં એકવાર જંગલમાંથી ઘાસ લાવી અને ઘોડાને નાખી નાઈ ધોઈ અને ઉતાવળ જમવાની કરી અને પાટલા ઉપર બેઠા અને જમવાનું માગ્યું અને પોતાની ભોજાઈ છણકો કર્યો, મેણું માર્યું. મેણું મારતા તો એમ કેવા છે કે રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા. એક તો ભક્ત હૃદય, એના ભાભીએ એટલું કીધું કે આમ તો અકલ નથી, આમ તો મૂરખ છે, પણ રૂઆપ તો જુઓ, આખા ઘરને અનાજ પૂરું પાડતા હોય એવો રૂઆપ છે. પેટ ભરવામાં બહુ ઉતાવળા છે, આખા ઘરને જેમ ધાન પૂરું પાડતા હોય એવો રૂઆપ છે. ભોજાઈનું મેણું વાગતા નરસિંહ મહેતાએ એટલું જ કીધું તું ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરું પાડે છે. એની ભોજાઈ એટલું કીધું, વાહ, રાત દિવસ ભગતરાની સાથે ભજનો ગાતા ગાતા વાતો પણ એવી શીખી ગયા છે, તો એમ કરો તમારા ભગવાનને કયો તમને ધાન આપશે, પણ આપે ભાઈઓ. શબ્દો લાગી ગયા, મારો ભગવાન મને આપશે આટલું કહી અને ઘરમાંથી નીકળી ગયા અને મીંડા હાલવા. પણ ચારિકોર શબ્દો ગુંજે છે, એ જ આપશે, એ જ આપશે, એ જ આપશે, પણ ઈ છે ક્યાં, એને ગોતવો ક્યાં, અને એને ગોત્યા વિના છૂટકો નથી. આટલું કહી જંગલનો માર્ગ પકડ્યો. જન્મો જન્મના સંસ્કાર લઈ અને જન્મેલો જીવ ભોજાઈના મેણાથી જલતા અંગારમાં ફૂંક લાગી ગઈ. જંગલનો માર્ગ પકડ્યો, ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે અખંડ તપ કર્યું ભાઈ, જેટલું કરાય એટલું આકરું તપ કરી અને ભગવાન શંકરને પ્રાપ્ત કરી ઈશ્વરને મેળવ્યા ભાઈ. એ પ્રસંગો તો ઘણી વાર આપણે સાંભળ્યા છે, પણ એ વખતમાં તો નાનપણમાં લગ્ન થઈ જતા, એમના પત્નીનું નામ માણેકબાઈ, એક દીકરી એનું નામ કુંવરબાઈ, એક દીકરો શામળસા. પણ ભગવાનને બધી ચિંતાઓ સોંપી દીધી ભાઈઓ, સંપૂર્ણ સમર્પણ કરી નાખ્યું. ભગવાનને ચિંતા આપી હોય એવા ઘણા ભક્તો પણ નરસૈયાએ તો સંપૂર્ણ સમર્પણ કર્યું ભાઈ. એના ઘણા કાવ્યો, જે ગમે જગત ગુરુદેવ જગદીશને, અને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચીતવો અર્થ કઈ નવ સરે. હું કરું હું કરું એ જગનાંતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પરે, અને જોગી જોગેશ્વર કોક જાણે. સાહિત્યની દુનિયામાં મિત્રો નરસિંહ મહેતાના પદોનું અદભુત પ્રદાન છે, કાવ્યોનું અદભુત પ્રદાન છે. પેલા તો આપણે હવારમાં ઉઠી અને બેનું દીકરીઓ પ્રભાત્યા ગાતી આખું પ્રભાત રૂડું લાગતું. કેવા પ્રભાત્યા, એના અર્થ કરીએ.
જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા, તુજ વિના ધેનમાં કોણ જાસે, એ જાગને.
આ બધી અદભુત રચનાઓ છે. હારને કારણે નવ મારી હઠીલા હરિ અમને, એક એક પદનો વિચાર કરો ને તો અદભુત રચનાઓ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, એ તો વિચાર કરો મિત્રો, વિશ્વમાં વ્યાપક બની ગયું ગીત ભાઈ, અને સમગ્ર શાસ્ત્રોનો સાર છે એમાં. આ બધા ગીતો આપણે ત્યાં બહુ સારા ગવાતા અને બહુ સારું વાતાવરણ હતું. આજ કરુણા એ છે કે ભગવાન જાણે આ ટીવી આવ્યા માણસ ભલે ટીવી ખરાબ નથી બહુ સારા છે પણ એનો જે ઉપયોગ થાય છે ને એ સંસ્કૃતિને માટે ખતરનાક છે. આવા રૂડા ગીતો ગવાતા હોય સંભળાતા હોય ત્યાં તો ધર્મનું એક જબરું વાતાવરણ ઊભું થાય. પણ જેને ઘેરે ટીવી હોય ચિત્રહાર આવતું હોય ગોગડી બેહવા જાયજો કોઈ પાણી નથી પાતું અને ગાંસના ટીકા કરે કટાણ ન મરતા હોય શું વાંધો છે. હવે આ ટીવી ઠેકડા મારે ક્યાં તારો માસીનો દીકરો થાય છે. અમે તો તારા માસીના દીકરા છીએ, ઉસીના પૈસા લઈને તારા લગ્નમાં આવ્યા હતા એ છીએ, અમને પાણી પાક કોગડી કાયમ આવશે. પણ આજ માણસને કચકડાનો માણસ ગમે છે પણ સાચો માણસ નથી ગમતો. કહેવાનો અર્થ તો મિત્રો એ છે કે આવા ગીતો આજે ભૂલાતા જાય છે, આવા પ્રભાતિયા આજે ભૂલાતા જાય છે. પણ નરસિંહ મહેતાએ સંસારની કુટુંબની તમામ જવાબદારી હરિને સોંપી અને ભગવાને હરી કાઢી કાઢીને એના બધા કામ કર્યા છે. કારણ કે ભગતની પાસે કઈ હોય તો નહીં. હવે એનો અર્થ તમે કરો ને ભગતનો તો ભગત બધું કાણો માત્ર વિનાનું છે. ભને કાઈ ની ભ, ગને કાઈ ની ગ અને તને કાઈ ની ત, એની પાસે કઈ હોય જ નહીં. હાવ કાનો માત્ર વિનાનું હોય એને ભગત કહેવાય. અને ગાવાનું ભજન એ કાનો માત્ર વિનાનું, ભજન કાનો માત્ર વિનાનું. ગાય કોણ તો કે ભગત, દેવાનું હું તો કે મ ફ ત, બધું કાનો માત્ર વિનાનું. પણ ભગવાન એના કામ એવા કરે કે જે શ્રીમંતો ન કરી શકે ને એવા ઈશ્વર એના કામ કરે, કારણ સંપૂર્ણ સમર્પણ હોય. નરસિંહ મહેતાએ હારને માટે ભગવાનને પુકાર કર્યો ત્યારે એને બહુ ઠપકો આપ્યો છે કે સાંભળ્યા શું સૂતો છો સોળી તાણી, બાપ હોળી તાણી ને સૂતો છો હું, સમોવર સાથે શોભીએ દેવા તું છો જગદીશ, કીડી ઉપર સો કુહાડો મુજ રંગ ઉપર આટલી રીસ. કીડીને કુવાડે થી મરાય નહીં અને રંગ ઉપર આટલી રીસ હોય. તે તો ઘણા ના કામ કર્યા છે બાપ, એક મને તું હાર આપવા આવે એટલો પાડ કરી છો. ભગતના જયારે કામ વેલા મોડા ભગવાન કરે ત્યારે ભગત છે ને એ ભગવાનને ઠપકો પણ આપે. કારણ શું કે ભગતની પાસે કઈ હોય નહીં એટલે સાચો ભગત ઈશ્વરનું સ્મરણ કરે એને ભગત કહેવાય. સમજી લેજો મિત્રો કે બે પ્રકારના ભગત થાય, એક અહોરનિશ ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય, એકનું ઘરમાં હાલે નહીં એને ભગત કહેવાય. ઘણી બાયું બજારમાં વાતો કરતી હોય ને કે તમારા ભાઈનું અમારે હાવ ભગત જેવું, મૂર વ્યવહારમાં માથા મારે નહીં, આ બધું હોર્યું મારે કરવ્યું, માથા તો ઘણાય મારવા પણ તું એવું માથું કાઢી ગઈ કે હવે એનું માથું નીકળે એમ નથી, એટલે એ ભગત થઈ ગયા. પણ સંપૂર્ણ શરણાગતિ જેને કરી હોય સાચો હરિનો ભગત નહીં, એના કામ કરવા એ આવે ભાઈ. ઓલો આપણો એક જૂનો દાખલો છે, એ ભગવાને જયારે લક્ષ્મીજીને સ્વીકાર્યા પછી લક્ષ્મીજી ભગવાનને એમ કે છે કે તમારાથી જે મોટું હોય એ મને કયો એટલે એની હું લાજ કાઢું અને મને ખબર પડે કે એની લાજ કાઢવી કે નહીં. ભગવાને ઘડીક તો વિચાર કર્યો કે મારાથી તો બીજું કોણ મોટું હોય, પણ પછી યાદ આવ્યું કે મારાથી મોટો મારો ભગત છે ને, એની લાજ કાઢો. એ કાઢી કાઢી હજી સુધી કાઢી લ્યો. લક્ષ્મીજી લાજ કાઢે એટલે ભગતમાં હોય જ નહીં કઈ, સીતારામની માયા. પછી તો ભજન ગાવા સિવાય એની પાસે કઈ હોય જ નહીં અને એ બધું હાવ કાનો માત્ર વિનાનું હોય. કારણ કે લક્ષ્મીજીએ જ લાજ કાઢી અને ભગવાને કીધું કે મારાથી મોટા છે એટલે લાજ કાઢજો એટલે પૂરું થઈ ગયું. એક ભગતના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યો. ભગત તો બસ ભગવાનનું ભજન કરતા કરતા એમ કહેવાય છે કે નિંદ્રાધીન થયેલા. ચોરને એમ કે કોઈ મોટા માણસનું ઘર છે એટલે અહીંયા મળશે ઘણું. ખંભા ઉપર એક ખેહડી લેતો ગયો, ચાદર લેતો ગયો. ઈ ચાદર વિશ્વમાં પાથરી અને એમ થયું કે હવે વસ્તુ બધી લઈને આ ચાદર માં બાંધીને વયો જાઉં. ઈ ચાદર પાથરી ને વસ્તુ લેવા આમ ગોતે તા ભગત ખૂણામાં હુતા હતા તેને એમ થયું, ઓહો નોધારો નો આધાર, ગરીબ નો બેલી, ભગવાન કાલિયો ઠાકર દયાનો સાગર તો છે, પાથરવાનું તો દીધું. એમ કરીને ભગત એ ખેહડી ઉપર હુઈ ગયા ચાદર ઉપર. ચોર ને કઈ જડ્યું નહીં, પણ જોયું તો ભગત સૂતા હતા ચાદર ઉપર, એટલે વિચાર કર્યો ઓહો હવે શું કરવું, હવે જો પડકારા કરું અવાજ કરું તો મને આ પકડાવી દે, એટલે હવે ભલે રહી બીજું હું. એ ચાદર મૂકી અને ચોર હાલતો થયો ને, આ ભગત વરી બોલ્યા કે ભાઈ જે હોય એ પાછા દરવાજો દેતા જઈજો. પાછો બોલ્યો અને ચોરે ડેલીએ જઈને એટલું કીધું કે હવે તું ચિંતા કરીમાં મેં પાથરવાનું દીધું, કોક ઓઢવાનું દઈને જાહે, ઘરમાં કાંઈ છે નહીં, હું લઈ જાહે. એમ ભક્તના ઘરમાં હોય નહીં કાંઈ, ચોરને કાંઈ મળે નહીં, પણ એના કામ ભગવાન બહુ સારા કરે. એક વચ્ચે બીજી વાત કરી દઉં, એક ભક્તરાજના ઘરમાં ચોર પડ્યા, છોકરો ઓરડામાં હુતો હતો, પોતે ઓહરીમાં હુતા હતા, એટલે ચોરને એમ કે હવે કઈક વસ્તુ લઈ લઈ, તેમાં હાથ ફેરવતા ફેરવતા છોકરો હુતો હતો, એના ડોકમાં કાનમાં હાથ મીના ફેરવવા કે કઈક દાગીના હોય તો લઈ લઈ, છોકરાને રાડ ફાટી ગયો. હે બાપા હે બાપા, ચોર હાથ ફેરવે તો ઓહરી મોકલે ને મને ફેરવી લે. ચોરને જઈને કીધું ભગતે કે તમારી રાત બગડી, અમારો બગડ્યો દી, તમે આખી રાત આ ખપેડા ફાડ્યા, હવે અમે સાંજું સારસું તો રહેવા જેવું થાય, અમને આમાં દિવસનું નથી મળતું, તમને રાતે ક્યાંથી જડે. એટલે જે ચોર એના ઘરમાં કઈક લેવા જાય ને એ કઈક મૂકી ના આવે. બોલો, ચોરને વિચાર થાય કે આ તે ચોરી કરવા આવ્યા છે કે લૂંટાવા આવ્યા છે. એનો એક પ્રસંગ છે, છોકરાવે એના બાપાને કીધું કે આ ઘેટીને છોડો ક્યાંક રખડશે અને સરશી, તો એના બાપા કીધું નહીં ભલે બાંધી નહીં, કે બાંધી બાંધી ભૂખી મરી જાય, એને છોડો ક્યાંક ખાહે. બાપા કે હું તમને કહું ભાઈ, ભલે બાંધી એને છોડો માં પરાણે છોકરાવે છોડી, અને હાજે આવીને છોકરાવે બાપને પૂછ્યું કે બાપા ઘેટી કઈ ધરાણી તો ધરાય ક્યાંથી, ઊંને કો કાતરી ગયું. હે કે ઊંને કો કાતરી ગયું, આના કરતા બાંધી હતી હારું હતું. એમ ભગતના ઘરમાં ચોરી કરવા જાય એ ઊને કતરાવીને આવે, પણ એના કામ ભગવાન બહુ હારા કરે, કારણ કે અહોરનિશ ભગવાનનું ભજન હોય ને. નરસિંહ મહેતાના કામ તો ભક્ત સંપ્રદાયમાં કોઈના નથી કર્યા, એટલા કર્યા ભાઈઓ. આપણે તો એમના પિતાનું શ્રાદ્ધ નાખ્યું ભગવાને, એનો પ્રસંગ કેવો છે. કારણ
કે દુર્ના નહીં નજદીક ના નરસિંહ ને નિહાલતા, સાધુ જનો ની સંગ માં કરતા લો ખખડાવતા, પાસે નોતી એક ઉપાય અને હુંડિયું લખતો હતો, અને શેઠ એનો સામલો બહુ પ્રેમથી સ્વીકારતો. એ આત્માના એ તેજથી ઇન્સાનિયત અંકાઈ છે, એ હરિજનો નો લાડીલો જો ગાંડામાં ગણાઈ છે. દૂર નહીં પણ નજદીક થી નરસિંહ ને નિહાળતા, સાધુ જનો ની સંગમાં જે કડતાલ ખખડાવતા. સૌરાષ્ટ્રમાં તો કેવે જ પડી ગઈ, નરસિંહ મહેતા ની કડતાલ, સ્વામિનારાયણ ભગવાન નું વડતાલ અને ગાંધીજી ની હડતાલ, આ જબરદસ્ત ગુજરાત ની કેવે જ પડી ગઈ ભાઈઓ. નરસિંહ મહેતા તો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે બાપા. વાત આપણે જે કરવી છે, પિતાનું શ્રાદ્ધ નાખવું, મોટા ભાઈ આવી, મોટા ભાઈ તો એમ ઇતિહાસ એમ કે છે કે જુનાગઢના દિવાન હતા વણસીધરજી, નાના ભાઈ નરસિંહ મહેતા ને આવીને એમ કહે છે, ક્યાં ગયો નરસિંહો? જઈએ આવીએ ત્યાં ક્યાંક ભજન ગાતો હોય એને ભાન છે કે નહીં? પિતાનું શ્રાદ્ધ છે, આમ કરજો તેમ કરજો, બહુ મીંડા બોલવા બહુ મીંડા બોલવા, ભક્તનું અપમાન કરવા લાગ્યા. ઊંચું રે નથી આવ્યું તારા પાપે, નથી કાંઈ મિલકત મૂકી બાપે, વણસી ધર જાય નરસિંહ ને નોતરવા, માંડા મન માનતું વેતરવા, મીંડા બોલવા એને ભાન નથી કેમ જીવવું, ભજન જ ગાતો હોય સાધુમાં જ ગળ્યો હોય, બહુ મીંડા બોલવાને. પછી એમના પત્ની માણેક મેતીથી સહન ન થયું ને, એટલે કીધું, મોટા ભાઈ પિતા તો અમારા હતા, તમે જો શ્રાદ્ધ નાખવાના હો તો અમે અમારા બાપનું શ્રાદ્ધ નાખશું, તમે તો મહાન છો, તમારી પાસે તો ઘણો પૈસો છે, પણ અમે ગરીબ માણસ અમે અમારી રીતે પણ આવતી કાલે પિતાનું શ્રાદ્ધ અમે નાખશું. પોતાના પતિનું અપમાન સહન ન થયું માણેક મહેતી થી. મોટા ભાઈ જતા રહ્યા એટલે નરસિંહ મહેતા માણેક મહેતી ને કહે છે, આટલું બધું મોટા ભાઈ સામે બોલાય, એ તો આપણો બાપ છે ગમે એમ તો, અને આપણને કેવાને ઠેકાણે છે, એનું હામું બોલાય નહીં આપણાથી, અને એવી કઈ સમૃદ્ધિ આપણી ફાટી નીકળી છે કે તમે એમ કીધું કે અમે પણ શ્રાદ્ધ નાખશું. વિચાર કરજો મિત્રો, આનું નામ ભાઈ કહેવાય, આનું નામ ભક્ત કહેવાય. મોટા ભાઈ અપમાન કરે અને તોય નાનો ભાઈ સહન કરે, અને છતાંય પોતાની પત્નીને એમ કે કીધું આપણો બાપ કહેવાય. આપણી પાસે ઘણા દાખલા મળે છે મિત્રો, કે પિતાની આપેલ તાજ અનવલા ભરત ને ભાવે જ નહીં, પણ ભાયુ ભાયુ વિનાનું ભેકાર, એને કડવું લાગે કાગડા, પણ ભાયુ ભાયુ વિનાનું ભેકાર, અરે રે એને કડવું લાગે કાગડા. ભાઈ આવો હોવો જોઈએ. વિભીક્ષણ ને રાવણે લાત મારી તોય હાથ જોડી અને વિનંતી કરે છે કે મોટા ભાઈ તમે ભલે મને માર્યો, પણ હજી સમજી જાઓ, સીતાને રામને સોંપી દો અને પગમાં પડી જાઓ. આ ભક્તના લક્ષણ છે, સંતના લક્ષણ છે. માણેક મહેતીએ કીધું, વાત તમારી સાચી છે, પણ આવું અપમાન કર્યું? મને ખબર છે કે ત્રણ ત્રણ દિવસ થી આપણે ખાધું નથી, આપણા ઘરમાં કાંઈ નથી, અને પત્ની પણ રડી પડ્યા, પણ હવે કોઈ જાતનો આદર નહીં, આવું અપમાન કરે ત્યાં જમવા જાવું એના કરતા ભૂખ્યું રહેવું સારું, કારણ નહીં આદર નહીં આવકાર નહીં નેનોમાં ને વહા કબૂર ન જાઈએ ભલે કંચન વરહે મેં. આદર વિનાનું અન્ન જ લેવું એથી સારું મરવું, અમૃત ભોજન અળગા મૂકી પાસાણે પેટ ભરવું. એના પત્ની કીધું કે આપણે આદર વિના જો બોલાવતા હોય તો આપણે ત્યાં જઈને શું કરીએ? મારી પાસે એક સોનાની વાળી છે, એમાંથી આપણે શ્રાદ્ધ કરશું, એક તમે એક હું એક વિપ્ર અને એક અતિથિ, એમ પાંચનું જમવાનું થઈ જશે. પણ સોનાની વાળીની વાત સાંભળી તા તો નરસિંહો નાચવા મળ્યો. આહા,
કે ક્યાં છે વાલી કામિની અન લાવો ને મારે હાથ, ક્યાં છે સોનાની વાલી કામિની અન લાવો મારે હાથ, પણ ભીડ ભીડ પડે જો ભક્ત ને તો લાજે લક્ષ્મીનાથ, પણ ભીડ ભીડ પડે જો ભક્તને, અરે રે તો લાજે લક્ષ્મીનાથ.
નાચવા માંડો, ક્યાં છે વાલી, લાવો જટ. બજારમાં વાલી વેચી, એમાંથી ગોળ, ઘઉંનો લોટ, અમુક શાકભાજી, આટલી વસ્તુ આવી, પણ મુદો ઘટ્યો ભાઈઓ, ઘી ઘટ્યું. પાંચ માણસની રસોઈમાં ઘી ઘટ્યું એટલે તરત જ કીધું કે હવે બજારમાં જઈ અને કોક તમે શ્રાદ્ધ કરે એવા બ્રાહ્મણને કહી આવો. નરસિંહ મહેતા બજારમાં નીકળ્યા. ગામને ચોરે જે જ્ઞાતિઓ બેઠા હતા, જ્ઞાતિના માણસો બેઠા હતા, એને નરસિંહને જોઈને એટલું કીધું, બધા મસ્કરી કરવા લાગ્યા કે અમે એવું સાંભળ્યું છે કે તમે પણ પિતાનું શ્રાદ્ધ કરો છો. કે હા, અમે આવતીકાલે અમારા પિતાનું શ્રાદ્ધ કરવાના છીએ. તો મહેતાજી સાચું કહીએ, તમારા મોટા ભાઈ ને તો અમે બહુ જમવા ગયા છીએ, બહુ જમવા ગયા છીએ, પણ તમારા ઘરનો જો પ્રસાદ મળે ને તો અમે પાવન થઈ જઈએ. આવી મસ્કરી મીડા કરવા. પણ નરસિંહ મહેતો ઈશ્વરનો પરમ ભક્ત, એને મસ્કરી ગળી ગયા, એને ખબર હતી મારી મસ્કરી કરે છે. જ્ઞાતિના નાગરોએ કીધું, તુલસીના પાન ઉપર મુકાય એટલો પ્રસાદ જો તમારા ઘરનો મળે ને તો અમે પાવન થઈ જઈએ, અને અમે તમારા મોટા ભાઈ ઘેરે નહીં જઈએ. બસ નરસિંહ મહેતા કે તો એમ કરો, 700 ઘર છે ને એ 700 ઘરને હાગમટે જમવાનું કહી દો આપણે ઘેરે. હવે પાંચ માણાની રસોઈમાં ઘી ઘટ્યું છે અને છતાંય મોજના તોરા મીડા છૂટવા ભાઈઓ. 700 ઘર છે, 700 ઘરને હાગમટે આપણે ઘરે જમવાનું કહી દો. કારણ કે પાંચ વસ્તુ અંદરથી આવે છે, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂજ અને ટાઢિયાટાવની ટાઢ, આ બધું અંદરથી આવે છે. આપણે મજામાં એટલે આખી દુનિયા નથી મજામાં લાગતી, અને આપણે માંદા એટલે આખી દુનિયા માંદી. દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય. આપણી તબિયત બગડી એટલે બધું બગડ્યું. બાજરાનો રોટલો ખાતા જણ ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે, રોટલી ખાતા જણ પગરખાની હકતરી ખાતા હોય એવું લાગ્યા કરે, અને ખીચડી ખાતા જણ ગોદડું ન સાવતા હોય એવું લાગ્યા કરે. કારણ કે અંદરનું બગડ્યું એટલે બહારનું બગડ્યું. પાંચ માણસની રસોઈમાં હજી પૂરું ઘી મળ્યું નથી, અને 700 માણસના કુટુંબ હાગમટે 1 વાગે બપોરે જમવા આવી જાય, આવું નહોતું દઈ દીધું. પણ જે માણસો હતા ને બજારમાં એ બધા દાંત મીંડા કાઢવા, જો આ ભગતનું આવું જ હોય, જેમ ચડાવો એમ ચડી જાય. હવે એનું પોતાનું ઠેકાણું નથી, એને ઘેરે હશે કે કેમ એની ખબર નથી. 700 માણસને ઘેરે જમવા બોલાવ્યા છે, આનું નામ ભગત.